એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
આપ સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજની આપણી આ જ્ઞાન ગોષ્ઠીમાં આપણે એક કહી શકાય એવા નાના પણ બહુ જ પ્રભાવશાળી પુસ્તકની ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. એક એવું પુસ્તક જેણે પેઢીઓથી, ખબર છે, લેખકો, પત્રકારો, વિદ્યાર્થીઓ,
હા,
અને ખરેખર તો કોઈ પણ જે પોતાની વાત, મતલબ કે સ્પષ્ટ અને સચોટ રીતે કહેવા માંગે છે, તેમને માર્ગદર્શન આપ્યું છે.
બિલકુલ. આપણે વાત કરી રહ્યા છીએ શૈલીના તત્વો, એટલે કે ધી એલિમેન્ટ્સ ઓફ સ્ટાઇલની. લેખકો છે વિલિયમ સ્ટ્રંક જુનિયર અને ઈબી વાઇટ. મને લાગે છે આપણા ઘણા શ્રોતાઓએ કદાચ કોલેજમાં કે કામ પર આ આ પુસ્તકનું નામ તો સાંભળ્યું જ હશે, કદાચ વાપર્યું પણ હોય, એટલું બધું પ્રચલિત છે.
અને એનું કારણ પણ છે, જુઓ ને, આજના ડિજિટલ યુગમાં આપણે કેટલું બધું લખતા હોઈએ છીએ, સતત ઈમેલ, મેસેજ, સોશિયલ મીડિયા પર રિપોર્ટ્સ, બ્લોગ પોસ્ટ્સ,
હા, સતત જ.
તો આવી સ્થિતિમાં સ્પષ્ટ, સંક્ષિપ્ત અને અસરકારક રીતે લખવાની કળા કદાચ પહેલા કરતાં પણ વધુ મહત્વની બની ગઈ છે. ઘણીવાર એવું થાય કે માહિતીના ધોધમાં આપણો સંદેશ ખોવાઈ જાય. કેમ? કારણ કે આપણે તેને સ્પષ્ટ રીતે રજૂ નથી કરી શકતા.
સાચી વાત છે. અને ઘણીવાર આપણે પેલું લાંબા લચક વાક્યો લખીએ, ભારે શબ્દો વાપરીએ એમ વિચારીને કે આનાથી લખાણ પ્રભાવશાળી લાગશે.
હા, એવું લાગે આપણને,
પણ પરિણામ તો ઉલટું આવે છે. વાંચનાર કાં તો ગૂંચવાઈ જાય અથવા કંટાળી જાય. આ પુસ્તક આપણને એ જ શીખવે છે કે ભાઈ, સાચી શક્તિ અને સુંદરતા તો સરળતા અને સ્પષ્ટતામાં છે. લેખકનો મુખ્ય ધ્યેય વાચકને સ્પષ્ટતા આપવાનો હોવો જોઈએ, પોતાની હોશિયારી બતાવવાનો નહીં.
બરાબર કહ્યું. અને આ પુસ્તક એ ધારણાને પણ પડકારે છે કે સારું લખવું એ કોઈ, મતલબ કે, રહસ્યમય પ્રતિભા છે. ના, તે દલીલ કરે છે કે આ એક કૌશલ્ય છે, શિસ્ત અને ચોક્કસ સિદ્ધાંતોના પાલનથી શીખી શકાય છે. તો ચાલો આ પુસ્તકના મૂળમાં જઈએ અને જોઈએ કે તે આપણને શું શીખવી શકે છે.
ચોક્કસ. શરૂઆત કરીએ એના સર્જકોથી. પહેલા વાત કરીએ વિલિયમ સ્ટ્રંક જુનિયરની. એ કોર્નેલ યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રોફેસર હતા અને ભાષા પ્રત્યે એમનો અભિગમ બહુ જ ચોકસાઈ ભર્યો હતો. કહેવાય છે કે વર્ગમાં ખૂબ કડક હતા, પણ એમનો હેતુ સ્પષ્ટ હતો, વિદ્યાર્થીઓને ચોખ્ખું અને ટૂંકમાં લખતા શીખવવું.
હા, સ્ટ્રંકનો મૂળ મંત્ર જ હતો ઓમિટ નીડલેસ વર્ડ્સ, એટલે કે બિનજરૂરી શબ્દો કાઢી નાખો. એમણે તો છેક 1918માં પોતાના વિદ્યાર્થીઓ માટે એક નાનકડી ગાઈડ બનાવેલી, જે પછીથી આ પુસ્તકનો આધાર બની.
ઓહ, 1918માં?
હા, અને તેઓ માનતા હતા કે વ્યાકરણ અને શૈલીના નિયમો છે ને, એ સર્જનાત્મકતાને બાંધતા નથી પણ મુક્ત કરે છે. જેમ કે કોઈ સંગીતકારને સંગીતના નિયમોનું જ્ઞાન હોય તો એ વધુ સારી રચના કરી શકે. બરાબર?
બરાબર, સારો મુદ્દો છે.
સ્ટ્રંકે પુસ્તકને તેનું સૈદ્ધાંતિક પાયો આપ્યો, નિયમો આપ્યા, એટલે કે લેખનનું શું અને કેવી રીતે કરવું તે સમજાવ્યું.
અને પછી આખી વાર્તામાં આવે છે ઈબી વાઇટ. એ સ્ટ્રંકના જ વિદ્યાર્થી હતા અને પાછળથી તો અમેરિકાના ખૂબ જાણીતા અને લોકોના પ્રિય લેખક બન્યા. આપણે એમને પેલી શાર્લોટનું વેબ અને સ્ટ્યુઅર્ટ લિટલ,
હા, બાળકો માટેની ક્લાસિક્સ,
હા, એના માટે ઓળખીએ છીએ. અને ધ ન્યૂયોર્કર મેગેઝિનમાં એમના નિબંધો પણ ખૂબ પ્રખ્યાત હતા. એમની પોતાની લખવાની શૈલી પણ એકદમ સ્પષ્ટ, હુંફાળી અને સરળ હતી.
બરાબર. વાઇટે શું કર્યું? એમણે સ્ટ્રંકની પેલી મૂળ પુસ્તિકા લીધી, એને સુધારી, થોડી વિસ્તૃત કરી અને એમાં એક ખૂબ જ મહત્વનું પ્રકરણ ઉમેર્યું, શૈલીનો અભિગમ, એન અપ્રોચ ટુ સ્ટાઇલ. વાઇટની ખાસિયત એ હતી કે એમણે સ્ટ્રંકના જે નિયમો કદાચ થોડા અઘરા કે શુષ્ક લાગે, એને એકદમ વ્યવહારુ, સમજાય એવી સલામાં ફેરવી દીધા. એમણે પુસ્તકમાં ખાલી નિયમો જ નહીં પણ લેખન પાછળનું દર્શન, એનો આત્મા ઉમેર્યો. એમણે સમજાવ્યું કે શા માટે સ્પષ્ટ અને પ્રામાણિક રીતે લખવું જોઈએ. આ ખાલી ટેકનિકલ બાબત નથી, નૈતિક પણ છે. એટલે એમણે પુસ્તકને શા માટે આ નિયમો મહત્વના છે એ સમજાવ્યું.
ચોકસાઈ, નિયમો,
હા, એ કડકાઈ.
અને બીજી તરફ વાઇટની સાહિત્યિક સંવેદનશીલતા, પેલી હૂંફ, આ બંને મળ્યા એટલે શૈલીના તત્વો એક એવી ગાઈડ બની જે એક સાથે પ્રેક્ટિકલ પણ છે અને પ્રેરણા પણ આપે છે. એ આપણને શીખવે છે કે સારા લેખકે કુશળ કારીગર અને સંવેદનશીલ કલાકાર બંને બનવું પડે.
બરાબર. હવે પુસ્તકના મુખ્ય હેતુ પર આવીએ. એનો સંદેશ બહુ સીધો છે. અંગ્રેજી ગદ્યમાં અને આ સિદ્ધાંતો તો મતલબ કે કોઈ પણ ભાષાને લાગુ પડે. સ્પષ્ટતા, ચોકસાઈ અને સંક્ષિપ્તતા કેવી રીતે લાવવી એમાં મદદ કરવી. આ કંઈ વ્યાકરણના નિયમોનો મોટો ગ્રંથ નથી?
ના ના, બહુ નાની બુક છે.
હા,
એના બદલે એ અસરકારક લેખન માટેના સૌથી જરૂરી પાયાના સિદ્ધાંતો પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે, અને તે પણ ખૂબ ટૂંકમાં.
હા, પુસ્તકનું કદ જ એના સંક્ષિપ્તતાના સિદ્ધાંતનું ઉદાહરણ છે.
હા, એનો મુખ્ય વિચાર એ જ છે કે સારું લેખન એટલે મોટા ભાગે બિનજરૂરી વસ્તુઓ કાઢી નાખવી. જેમ પેલો શિલ્પકાર પથ્થરમાંથી વધારાનો ભાગ કાઢે ને મૂર્તિ ઘડે.
સરસ ઉદાહરણ છે.
અને
આ બધું કરવાનું શા માટે? કારણ કે લેખકે પોતાની જાતને નહીં પણ વાચકને કેન્દ્રમાં રાખવાનો છે. લેખકની ભૂમિકા છે વાચકની સેવા કરવાની, તેને માહિતી સ્પષ્ટ અને સરળતાથી પહોંચાડવાની.
બરાબર.
જ્યારે લખાણ અસ્પષ્ટ હોય, આડંબરી હોય, ગૂંચવણભર્યું હોય ત્યારે શું થાય? લેખક વાચકનો સમય અને શક્તિ બગાડે છે. સ્ટ્રંક અને વ્હાઇટ તો ત્યાં સુધી કહે છે કે આ વાચક પ્રત્યેનો અનાદર છે. સારું લેખન વાચક પ્રત્યે આદર બતાવે છે.
આ વાત ખરેખર ખૂબ મહત્વની છે. આપણે લખતી વખતે ઘણીવાર ભૂલી જઈએ છીએ કે સામે કોણ વાંચવાનું છે. આ પુસ્તક યાદ કરાવે છે કે લેખન એ સંવાદનું એક રૂપ છે, અને સફળ સંવાદ માટે સ્પષ્ટતા તો જોઈએ જ. પુસ્તકની જે સંરચના છે એ પણ આ જ વિચારને અનુસરે છે. એ પાયાની બાબતોથી શરૂ થાય છે, જેમ કે વ્યાકરણ, વિરામચિહ્નોની શુદ્ધતા,
હા, બેઝિક્સથી,
અને પછી રચનાના સિદ્ધાંતો તરફ જાય છે, વાક્ય અને ફકરાની ગોઠવણ કેવી રીતે કરવી,
અને છેલ્લે તે શૈલીના વધુ ઊંડા પાસાઓ પર આવે છે. લેખકનો અવાજ કેવો હોવો જોઈએ, સૂર, પ્રામાણિકતા, આ ક્રમ જ સૂચવે છે કે ભાઈ કલાત્મક અભિવ્યક્તિ કરવી હોય ને તો પણ પાયો મજબૂત હોવો જરૂરી છે. તમે ઘર સજાવી ત્યારે શકો જ્યારે એનું માળખું બરાબર હોય.
સાચી વાત છે.
એમ જ લેખનમાં શૈલી અને અવાજ ત્યારે જ પ્રભાવી બને જ્યારે ભાષા શુદ્ધ હોય અને સંરચના સ્પષ્ટ હોય. એટલે આ એક યાત્રા છે, મૂળભૂત શુદ્ધતાથી શરૂ કરીને અસરકારક માળખા દ્વારા કળા અને આત્મા સુધી.
અને આ પુસ્તક કોના માટે છે? જેમ આપણે શરૂઆતમાં કહ્યું, ખરેખર તો બધા માટે. વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રોફેશનલ્સ, બ્લોગર્સ, સરકારી અધિકારીઓ, પત્રકારો, ટૂંકમાં જે કોઈ પણ લખીને પોતાની વાત રજૂ કરે છે એ બધા માટે ઉપયોગી છે. અને બીજી લેખન ગાઈડ્સથી આ અલગ પડે છે એના સીધા, સ્પષ્ટ અને વ્યવહારુ અભિગમને કારણે. આમાં લાંબી લાંબી થિયરી નથી, પણ નક્કર ઉદાહરણો અને સીધી સૂચનાઓ છે.
ચલો હવે પુસ્તકના જે જુદા જુદા ભાગો છે એમાં થોડું ઊંડા ઉતરીએ. શરૂઆત થાય છે ઈબી વ્હાઇટના પરિચયથી, અને પરિચય પોતે જેટલો સુંદર લખાયેલો છે. વ્હાઇટ એમાં પ્રોફેસર સ્ટ્રંકને ખૂબ માન અને હૂંફથી યાદ કરે છે.
હા, મેં વાંચ્યો છે.
એ સ્ટ્રંકના વર્ગનું એવું ચિત્ર ઊભું કરે છે ને કે આપણને લાગે કે આપણે જ ત્યાં બેઠા છીએ. અને સ્ટ્રંકની કડકાઈ પાછળ જે શીખવવાની ધગસ હતી એને પણ ઉજાગર કરે છે.
મને એ ગમ્યું કે વ્હાઇટ પોતાની ભૂમિકા કેટલી નમ્રતાથી રજૂ કરે છે. જાણે કે એ તો ખાલી સ્ટ્રંકના મૂળ કામમાં થોડો સુધારો વધારો કરી રહ્યા છે. આ પરિચય આખા પુસ્તકનો સૂર નક્કી કરી દે છે કે આ કોઈ સૂકી નિયમાવલી નથી, પણ અનુભવી માર્ગદર્શક પાસેથી મળતું શાણ પણ છે.
બરાબર. પછી આવે છે પ્રકરણ એક, ઉપયોગના પ્રાથમિક નિયમો. આ છે વ્યાકરણ અને વિરામચિહ્નોના પાયાના નિયમો. અહીં એવી ભૂરો પર ધ્યાન આપ્યું છે જે સામાન્ય રીતે થતી હોય છે અને લખાણની સ્પષ્ટતામાં મુશ્કેલી ઊભી કરે છે.
જેમ કે
એમાં છેલ્લી આઇટમ પહેલા અલ્પવિરામ મૂકવો કે નહીં, જેને ઓક્સફર્ડ કોમા કહે છે. સ્ટ્રંક એના હિમાયતી હતા. પછી બિનપ્રતિબંધક વાક્યાંશોને અલ્પવિરામથી જુદા પાડવા, કર્તા અને ક્રિયાપદ વચ્ચે મેળ બેસાડવો, આ બધી બાબતો.
આ નિયમો કદાચ થોડા ટેકનિકલ લાગે શરૂઆતમાં, પણ એમનો ઉદ્દેશ્ય બહુ સરળ છે. એવી સામાન્ય ભૂલો ટાળવી જે વાચકનું ધ્યાન ભટકાવે અથવા ગેરસમજ ઊભી કરે. જેમ રસ્તા પર ખાડા હોય તો આપણી મુસાફરી ધીમી પડે ને.
હા, બરાબર.
એમ જ વ્યાકરણની ભૂલો વાચકની સમજમાં અવરોધ ઊભો કરે છે. આ પ્રકરણે ખાડા પૂરવાનું કામ કરે છે એમ કહી શકાય.
બિલકુલ. અને અહીંથી આપણે આવીએ છીએ પ્રકરણ બે પર, રચનાના પ્રાથમિક સિદ્ધાંતો. આ કદાચ પુસ્તકનો સૌથી પ્રખ્યાત અને હું કહીશ કે પ્રભાવશાળી ભાગ છે. અહીં ફોકસ ખાલી શુદ્ધતા પર નથી રહેતો, પણ અસરકારકતા પર જાય છે. આ પ્રકરણ શીખવે છે કે તમારા ગદ્યને શક્તિશાળી, સીધું અને આકર્ષક કેવી રીતે બનાવવું, આ સ્ટ્રંકના દર્શનનો એકદમ સાર છે.
અને અહીં જ એ બે સોનેરી નિયમો આવે છે જેની આપણે વાત કરી. સક્રિય અવાજનો ઉપયોગ કરો અને બિનજરૂરી શબ્દો ટાળો. હવે આ સક્રિય અવાજ એટલે શું? સાવ સરળ શબ્દોમાં કહીએ તો વાક્યમાં કર્તા ક્રિયા કરતો દેખાય, જેમ કે રમેશે પત્ર લખ્યો, આ સક્રિય છે.
હા,
એની સામે પત્ર રમેશ દ્વારા લખવામાં આવ્યો, આ નિષ્ક્રિય છે. પુસ્તક કહે છે કે સક્રિય અવાજ સામાન્ય રીતે વધુ સીધો હોય છે, ઝૂમવાળો હોય છે અને ટૂંકો પણ હોય છે.
હા, પેલું નિષ્ક્રિય અવાજ ઘણીવાર લખાણને નબળું પાડી દે છે, થોડું અસ્પષ્ટ પણ બનાવે છે અને ક્યારેક તો જવાબદારી ટાળવા માટે પણ વપરાય છે, ખબર છે? જેમ કે ભૂલ થઈ ગઈ, કોનાથી થઈ ખબર નહીં.
હા હા, બરાબર.
સક્રિય અવાજ લખાણમાં જીવંતતા લાવે છે. અને બીજો નિયમ, બિનજરૂરી શબ્દો ટાળો. આ તો જેમ કહ્યું એમ પુસ્તકનો મંત્ર જ છે. દરેક શબ્દ સમૂહ એનું કોઈ કામ હોવું જોઈએ, જો ના હોય તો એને કાઢી નાખો. સિમ્પલ.
પણ આ કરવું ખરેખર મુશ્કેલ છે. આપણને ઘણીવાર એમ લાગે કે વધુ શબ્દો વાપરીશું તો વાત વધુ વજનદાર લાગશે, પણ સ્ટ્રોંગ કહે છે ના, શક્તિ સંક્ષિપ્તતામાં છે. જેમ શરીરમાંથી ચરબી કાઢીએ તો સ્ફૂર્તિ આવે, એમ લખાણમાંથી વધારાના શબ્દો કાઢો તો એ વધુ ધારદાર બને. આ પ્રકરણમાં બીજા પણ મહત્વના સિદ્ધાંતો છે, જેમ કે દરેક ફકરો એક જ મુખ્ય વિચાર પર કેન્દ્રિત હોવો જોઈએ, પછી હકારાત્મક રીતે વાત રજૂ કરવી. દાખલા તરીકે, તે નિયમિત ન હતો એમ કહેવાને બદલે તે અનિયમિત હતો કહેવું વધુ સીધું છે.
બરાબર.
અને અમૂર્તતાને બદલે નક્કર, વિશિષ્ટ અને મૂર્ત ભાષાનો ઉપયોગ કરવો.
હા, આ છેલ્લો મુદ્દો બહુ મહત્વનો છે, નક્કર અને મૂર્ત ભાષા. પુસ્તક કહે છે કે સામાન્ય શબ્દો જેમ કે સારું, ખરાબ, સુંદર, એના બદલે એવા શબ્દો વાપરો જે વાચકના મનમાં એક ચિત્ર ઊભું કરે, એની ઇન્દ્રિયોને જાગૃત કરે. ફૂલ સુંદર હતું એમ કહેવાને બદલે કદાચ એમ કહી શકાય કે ગુલાબની લાલ પાંખડીઓ પર ઝાકળના બિંદુઓ મોતીની જેમ ચમકતા હતા.
વાહ, તરત ચિત્ર દેખાય.
બરાબર. આજ છે બતાવો કહો નહીં, શો ડોન્ટ ટેલ નો સિદ્ધાંત.
બરાબર. એટલે આ બીજું પ્રકરણ ખરેખર લેખનને જીવંત અને અસરકારક બનાવવાની ચાવી આપે છે. સરસ. પછી આવે છે પ્રકરણ 3, સ્વરૂપની કેટલીક બાબતો. આ થોડું વધુ યાંત્રિક છે. એમાં હસ્તપ્રત તૈયાર કરવા માટેની કેટલીક પ્રેક્ટિકલ સૂચનાઓ છે, જેમ કે શીર્ષક કેવી રીતે લખવું, ક્યારે આંકડા વાપરવા અને ક્યારે શબ્દોમાં લખવું, અવતરણ ચિહ્નોનો સાચો ઉપયોગ વગેરે.
ભલે આ બાબતો નાની લાગે, પણ એ લેખકની વ્યાવસાયિકતા અને સુઘડતા દર્શાવે છે. તમે વાચક પ્રત્યે આદર ખાલી સ્પષ્ટ ભાષાથી જ નહીં, પણ લખાણની સુઘડ રજૂઆતથી પણ બતાવો છો. એક રીતે આ લેખકના શિષ્ટાચારનો ભાગ છે.
હા, શિષ્ટાચાર સારો શબ્દ છે. પછી ચોથું પ્રકરણ છે, સામાન્ય રીતે દુરુપયોગ થતા શબ્દો અને અભિવ્યક્તિઓ. આ એક નાનકડી ડિક્શનરી જેવું છે. એમાં એવા શબ્દો અને શબ્દ સમૂહોની ચર્ચા છે જેનો લોકો વારંવાર ખોટો ઉપયોગ કરે છે અથવા જેના અર્થ વિશે ગેરસમજ હોય છે.
હા, ઘણા ઉદાહરણો છે. જેમ કે એગ્રેવેટ નો સાચો અર્થ છે વધુ બગાડવું, પણ લોકો એને ખીજવવુંના અર્થમાં વાપરે છે. ખીજવવા માટે તો ઇરિટેટ શબ્દ છે. પછી અલ્યુડ એટલે પરોક્ષ ઉલ્લેખ કરવો, જ્યારે રેફર એટલે સીધો ઉલ્લેખ કરવો. લેસ અને ફ્યુઅરનો ભેદ, લેસ જથ્થા માટે લેસ વોટર, ફ્યુઅર સંખ્યા માટે ફ્યુઅર બોક્સ.
ઓહ, આ તો ઉપયોગી છે.
બિલકુલ. આ પ્રકરણ ભાષાની ચોકસાઈ પર ભાર મૂકે છે. સાચો શબ્દ વાપરવાથી અર્થ વધુ સ્પષ્ટ થાય છે અને ગેરસમજ ટળે છે. લેખકનો એક મોટો ધ્યેય શું છે? કે એના મનમાં જે વિચાર છે તે જ વિચાર વાચકના મનમાં ઊભો થાય, અને એના માટે શબ્દોની સચોટ પસંદગી અનિવાર્ય છે. પેલું યુનિકનું ઉદાહરણ પણ રસપ્રદ છે. યુનિક એટલે જેના જેવું બીજું કોઈ ન હોય, અદ્વિતીય.
હા,
તો પછી વેરી યુનિક કે મોસ્ટ યુનિક કહેવું તાર્કિક રીતે ખોટું છે. કાં તો કંઈક યુનિક હોય, કાં તો ન હોય.
બરાબર, સમજાયું. અને હવે આપણે પહોંચીએ છેલ્લા અને 5મા પ્રકરણ પર. આ ઈબી વાઇટે ઉમેર્યું હતું, શૈલીનો અભિગમ. આ પ્રકરણ છે ને, એ નિયમોથી આગળ વધીને લેખનની કળા અને લેખકની માનસિકતા વિશે વાત કરે છે. વ્હાઇટ અહીં શૈલીને ખાલી ટેકનિકલ વસ્તુ તરીકે નથી જોતા, પણ એને લેખકના વ્યક્તિત્વ, એની પ્રામાણિકતા, એની નિષ્ઠાના પ્રતિબિંબ તરીકે જુએ છે.
બરાબર. વ્હાઇટનો મુખ્ય સંદેશ એ છે કે સાચી શૈલી કંઈ ઉછીની ન લઈ શકાય, એ અંદરથી આવવી જોઈએ, અને એ માટે લેખકે શું કરવું? સ્પષ્ટતા અને સરળતા માટે પ્રયત્ન કરવો, પ્રભાવિત કરવા માટે નહીં પણ અભિવ્યક્ત કરવા માટે લખવું. રાઇટ ટુ એક્સપ્રેસ, નોટ ટુ ઇમ્પ્રેસ.
સરસ કહ્યું.
અને તેઓ પુનર્લેખન એટલે કે રિવિઝનના મહત્વ પર ખૂબ ભાર મૂકે છે. સારું લેખન પહેલી જ વારમાં નથી થઈ જતું, એને વારંવાર સુધારવું પડે છે, માંજવું પડે છે.
મને આ પુનર્લેખનની વાત બહુ ગમે છે. ઘણીવાર આપણને એમ લાગે કે મહાન લેખકો તો બસ એક જ વારમાં બધું પરફેક્ટ લખી નાખતા હશે.
હા, એવો ભ્રમ હોય છે.
પણ વ્હાઇટ યાદ કરાવે છે કે લેખન એ સખત મહેનતનું કામ છે. એમાં ધીરજ જોઈએ, શિસ્ત જોઈએ, અને તેઓ ગદ્યની લય અને એના સંગીત પર પણ ધ્યાન આપવાની વાત કરે છે. એટલે કે વાક્યો વાંચતી વખતે સંભળાય કેવા છે એ પણ મહત્વનું છે.
અને સૌથી મહત્વનું, વ્હાઇટ પ્રામાણિકતા અને અધિકૃતતા પર ભાર મૂકે છે. તમારી શૈલી તમારી પોતાની હોવી જોઈએ, તમારા વિચારો તમારી ભાષામાં. બીજા કોઈની નકલ કરવાનો પ્રયાસ કરશો તો એ કૃત્રિમ લાગશે. આ પ્રકરણ ખરેખર પુસ્તકને નિયમોના સંગ્રહથી ઉપર ઉઠાવીને લેખન કળા પરના એક ગહન ચિંતનમાં ફેરવી દે છે. એ આપણને યાદ અપાવે છે કે નિયમો જાણવા જરૂરી છે, પણ અંતે તો લેખન એ આત્માની અભિવ્યક્તિ છે.
ખૂબ સરસ. તો આખા પુસ્તકમાંથી જો આપણે મુખ્ય વિષયો અને સંદેશાઓ તારવીએ તો પહેલો અને સૌથી સ્પષ્ટ સંદેશ કયો?
મારા મતે એ જ કે સ્પષ્ટતા સર્વોપરી છે, અને એ સ્પષ્ટતા આવે છે સંક્ષિપ્તતા દ્વારા. પહેલો નિયમ, બિનજરૂરી શબ્દો ટાળો.
હા,
આ ખાલી નિયમ નથી, આ એક ફિલોસોફી છે. અને આપણા રોજિંદા જીવનમાં પણ આ કેટલું લાગુ પડે છે વિચારો. ઓફિસમાં કોઈ ઈમેલ લખીએ, જો મુદ્દાસર અને સ્પષ્ટ લખીએ તો કેટલી ગેરસમજો ટાળી શકાય, કેટલો સમય બચી જાય.
બિલકુલ. બીજો મુખ્ય વિષય છે સક્રિય અવાજની શક્તિ. તમે કહ્યું એમ, એ લખાણને સીધો, જોમવાળું અને જવાબદાર બનાવે છે. નિષ્ક્રિય અવાજ ઘણીવાર ગોળગોળ ફેરવે છે અથવા જવાબદારી કોની છે એ ઓછું સ્પષ્ટ કરે છે.
હા,
આપણા જાહેર જીવનમાં કે ઓફિસમાં પણ જ્યારે લોકો સીધી વાત કરે, જવાબદારી સ્વીકારે, અમે આ નિર્ણય લીધો છે વિરુદ્ધ આ નિર્ણય લેવામાં આવ્યો છે, ત્યારે વિશ્વાસ વધે છે. આ સિદ્ધાંત આપણને આપણા સંવાદમાં વધુ સીધા અને જવાબદાર બનવા પ્રેરે છે.
ત્રીજો મહત્વનો મુદ્દો છે ચોકસાઈ અને મૂર્તતા. એટલે કે અમૂર્ત અને સામાન્ય વાતો કરવાને બદલે વિશિષ્ટ અને નક્કર વિગતો આપવી. પેલું બતાવો કહો નહીં.
હા,
આ વાર્તા કહેવામાં, રિપોર્ટિંગમાં બધે જ ઉપયોગી છે. જો તમે કોઈ ઘટનાનું વર્ણન કરતા હો તો ઘણા લોકો હતા કહેવાને બદલે સભાખંડ ખીચોખીચ ભરેલો હતો, લોકો દિવાલ પાસે પણ ઊભા હતા, એમ કહેવાથી વાચકના મનમાં વધુ સ્પષ્ટ ચિત્ર ઊભું થાય છે.
ચોક્કસ. અને ચોથો સંદેશ મને લાગે છે આડંબર પર સરળતાનો વિજય. ખાલી દેખાડો કરવા કે પ્રભાવિત કરવા માટે જટિલ ભાષા કે લાંબા વાક્યો વાપરવાનો ટાળવું. વ્હાઇટે કહ્યું એમ, લખવાનો હેતુ અભિવ્યક્ત કરવાનો છે, પ્રભાવિત કરવાનો નહીં. સાચી સુંદરતા અને અસરકારકતા ઘણીવાર સરળતામાં જ હોય છે. આપણે જ્યારે કોઈ નિષ્ણાતને એની વાત સરળ શબ્દોમાં સમજાવતા સાંભળીએ ત્યારે આપણને આ વાત વધુ સારી રીતે સમજાય છે.
અને પાંચમો વિષય જે ખાસ વ્હાઇટના પ્રકરણમાંથી આવે છે તે છે શૈલી એ સ્વની અધિકૃત અભિવ્યક્તિ છે. તમારી શૈલી તમારી પ્રામાણિકતા, તમારી સમજ, તમારા અનુભવમાંથી ઘડાય છે. એ તમારી પોતાની હોવી જોઈએ. બીજા જેવું લખવાનો પ્રયાસ કરવા કરતાં પોતાનો અવાજ શોધવો અને એને નિખારવો વધુ મહત્વનું છે.
આ પુસ્તકમાં એવા ઘણા વાક્યો છે નાના પણ યાદ રહી જાય તેવા.
હા,
કઈ કઈ? કોટેબલ કોટ્સ જેને કહીએ.
જેમ કે પેલો મહામંત્ર, ઓમિટ નીડલેસ વર્ડ્સ. ત્રણ જ શબ્દો પણ એમાં કરકસર, સ્પષ્ટતા, શક્તિ બધું આવી ગયું.
બીજું, સક્રિય અવાજનો ઉપયોગ કરો. યુઝ ધ એક્ટિવ વોઇસ. લેખનમાં જીવંતતા, સીધાપણું અને જવાબદારી લાવવાની આ ચાવી છે.
અને વ્હાઇટનું પેલું વાક્ય પણ મને બહુ ગમે છે. ધી અપ્રોચ ટુ સ્ટાઇલ ઇઝ બાય વે ઓફ પ્લેનનેસ, સિમ્પ્લિસિટી, ઓર્ડરલીનેસ, સિન્સિયરિટી. આ બતાવે છે કે સાચી શૈલી બહારના શણગારથી નહીં પણ અંદરના ગુણોમાંથી આવે છે.
અને વાચકને કેન્દ્રમાં રાખવાની વાત કરતું વાક્ય, પ્લેસ યોર સેલ્ફ ઇન ધ બેકગ્રાઉન્ડ,
મતલબ કે લેખકે વિષયને ચમકવા દેવો જોઈએ, પોતાની જાતને નહીં. નમ્રતા અને વાચકની સેવા પર ભાર.
અને પેલું લેખનની મહેનતવાળું વાક્ય, એ ક્લિયર સેન્ટેન્સ ઇઝ નો એક્સિડન્ટ,
એ યાદ અપાવે છે કે સ્પષ્ટતા માટે પ્રયત્ન કરવો પડે, ધ્યાન આપવું પડે, ફરી ફરી લખવું પડે.
અને આ બધા સિદ્ધાંતો એવું નથી કે ખાલી મોટા લેખકો કે પુસ્તકો લખનારા માટે જ છે. ના, આપણા રોજિંદા જીવનમાં પણ આ ખૂબ જ ઉપયોગી છે. દાખલા તરીકે પ્રોફેશનલ દુનિયામાં સ્પષ્ટ અને ટૂંકા ઇમેઇલ, રિપોર્ટ્સ, પ્રેઝન્ટેશન, આ બધું તમારી વિશ્વસનીયતા વધારે છે અને સમય પણ બચાવે છે.
હા, ચોક્કસ.
વિચારો, કોઈ પ્રોજેક્ટ મેનેજર તેની ટીમને અસ્પષ્ટ સૂચનાઓ આપે તો કેટલો ગોટાળો થઈ શકે. સ્પષ્ટતા કાર્યક્ષમતા વધારે છે.
શૈક્ષણિક ક્ષેત્રે પણ એટલું જ મહત્વનું છે. વિદ્યાર્થીઓ, સંશોધકો, એમના માટે જટિલ વિચારોને સ્પષ્ટ ભાષામાં રજૂ કરવા, બિનજરૂરી શબ્દો ટાળવા, મજબૂત દલીલો કરવી, આ બધું ખૂબ જરૂરી છે. આ પુસ્તક એમાં મદદ કરી શકે.
અને આજનો ડિજિટલ યુગ જ્યાં લોકોનું ધ્યાન બહુ ઓછો સમય ટકે છે.
હા, એ તો છે જ.
ત્યાં સોશિયલ મીડિયા પોસ્ટ હોય, બ્લોગ હોય કે વેબસાઇટ હોય, સ્પષ્ટ અને મુદ્દાસર લખવું અનિવાર્ય છે. શૈલીના તત્વોના સિદ્ધાંતો અહીં બહુ જ કામના છે. ઓછા શબ્દોમાં વધુ અસરકારક રીતે વાત કેવી રીતે કહેવી તે શીખવે છે.
એટલું જ નહીં, મને લાગે છે વ્યક્તિગત સ્તરે પણ આ ઉપયોગી છે. જેમ કે આપણે ડાયરી લખતા હોઈએ, કોઈને પત્ર લખતા હોઈએ, કે પછી કોઈ મહત્વની વાતચીત માટે મનમાં તૈયારી કરતા હોઈએ, સ્પષ્ટ રીતે પોતાના વિચારોને, લાગણીઓને શબ્દોમાં મૂકવાની ક્ષમતા આપણને પોતાની જાતને ને બીજાને વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે.
સાચી વાત. અને સ્પષ્ટ લખવાથી સ્પષ્ટ વિચારવાની શક્તિ પણ કેળવાય છે. તમે જ્યારે કોઈ વિચારને કાગળ પર ઉતારો છો ત્યારે તમને ખબર પડે છે કે એમાં ક્યાં અસ્પષ્ટતા છે, ક્યાં ખામી છે, પછી તમે એને સુધારી શકો છો.
બરાબર.
તો આખી ચર્ચાના અંતે જો બે મુખ્ય શીખ લેવાની હોય તો મારા મતે પહેલી એ છે કે સારું લેખન એ બાદબાકીની કળા છે, સરવાળાની નહીં. શક્તિ અને સ્પષ્ટતા ઘણીવાર બિનજરૂરી વસ્તુઓને કાઢી નાખવાથી જ આવે છે. ઓછું એ વધુ છે. દરેક શબ્દનું વજન હોવું જોઈએ.
બહુ સરસ કહ્યું. અને બીજી શીખ જે મને ખૂબ મહત્વની લાગે છે અને જે ખાસ વ્હાઇટના યોગદાનમાંથી આવે છે તે એ છે કે શૈલી એ માત્ર શબ્દોની રમત નથી, પણ તે લેખકના ચારિત્ર, તેની પ્રામાણિકતા અને વિષય પ્રત્યેની તેની નિષ્ઠાનું પ્રતિબિંબ છે.
બરાબર.
લખતી વખતે આપણો હેતુ ખાલી માહિતી આપવાનો કે કોઈને પ્રભાવિત કરવાનો ન હોવો જોઈએ, પણ વાચક સાથે પ્રામાણિકતાથી જોડાવાનો હોવો જોઈએ. સારું લેખન એ વાચક પ્રત્યેના આદર અને જવાબદારીની નિશાની છે.
અને કદાચ એક અંતિમ વિચાર જે આપણા શ્રોતાઓ મનમાં રાખી શકે, આજના આટલા ઝડપી અને માહિતીથી છલકાતા યુગમાં જ્યાં ટૂંકાણ અને ધ્યાનાકર્ષક હેડલાઇન્સનું મહત્વ બહુ વધી ગયું છે, ત્યાં શું આપણે સ્પષ્ટતા અને ઊંડાણ વચ્ચેનું સંતુલન ગુમાવી રહ્યા છીએ?
સારો પ્રશ્ન છે.
શું શૈલીના તત્વો જેવા પુસ્તકના સિદ્ધાંતો આપણને એ યાદ અપાવી શકે કે સ્પષ્ટતાનો અર્થ છીછરાપણું નથી અને સંક્ષિપ્તતાનો અર્થ ઊંડાણનો અભાવ નથી? આજના સમયમાં સાચી, સ્પષ્ટ અને અર્થપૂર્ણ અભિવ્યક્તિ કેવી રીતે જાળવી રાખવી એ કદાચ આપણા સૌ માટે એક મોટો પડકાર છે.
ખૂબ જ સરસ વિચાર. ચોક્કસપણે આ પુસ્તક આજે પણ એટલું જ પ્રસ્તુત છે અને તેના સિદ્ધાંતો પર વિચાર કરવાથી આપણી પોતાને લેખન અને વિચારવાની પ્રક્રિયામાં ઘણો સુધારો લાવી શકાય છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.